તારીખ 29/6/1983 શ્રી પરમાગમ સાર બોલ નંબર 278 અને 279 અને 280 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 131
વર્તમાન મનુષ્ય ભાવ પ્રાપ્ત છે, અનંત કાળે નહીં મળેલો એવો મોકો છે, એવી તક છે મનુષ્યનો અનંત અનંત કાળે પ્રાપ્ત કરે છે. એમાં પણ વિતરાગ દેવ ગુરુ શાસ્ત્રનો એથી દુર્લભ છે. એમાં પણ આ સત છે, આ સતને કહેનારા છે એમ લક્ષ જોવું એથી દુર્લભ છે. બરાબર, ઉત્તરો ઉત્તરે જોવામાં આવે છે. બહુ જીવોનું ધ્યાન ખેંચાય છે. આ સત છે, આવું સત છે, આમ સત છે, એટલે અંદરમાં નિર્ણય કરી દેવો જીવો કે હવે આ પ્રાપ્ત કરે જ છૂટકો છે, અથવા તો એને અંદરથી એમ હા આવવી જોઈએ કે અહીં સુધી પહોંચ્યો છું એટલે જરૂર મારું કલ્યાણ થવાનું છે, ત્યારે જ અહીં સુધી હું આવ્યો, નહીં તો અહીંયા આવત નહીં. તેથી ખરેખર આ ભાવ તો મારું કલ્યાણ કરવા માટેનો જ ભાવ આવી ગયો છે. 2000 વર્ષ પહેલા સમયસાર ભલે કૃષ્ણાચાર્ય રચ્યું હોય પણ મારા માટે રચ્યું એમ એને અંદરથી હા હોવી જોઈએ. જ્ઞાનથી એ વિશે આવવું જોઈએ અને પોતાથી આવવું જોઈએ. કોઈ બીજાથી આવવું જોઈએ એમ નહીં, પણ પોતાથી આવવું. ગુરુએ આમ કહ્યું છે, ગુરુ આમ કહેતા હતા, તેથી એમ જ છે. એ તો ગુરુએ સંમત કરેલું ગુરુના પુરુષાર્થથી છે. પોતાને તો પોતાના પુરુષાર્થથી એ સંમત કરવું જોઈએ એમ કહે. અંદરથી હા આવવી જોઈએ એટલે કે હા આવવી જોઈએ કેવા પ્રકારે, શું પ્રકારે આવે છે કે રાગ તે હું નહીં અને જ્ઞાયક સ્વરૂપ ધ્રુવ વસ્તુ તે હું એના એટલે પોતાના સ્વ અસ્તિત્વની અંદરથી હા આવે. હું જ્ઞાયક સ્વરૂપ છું એમ જે કહેવામાં આવે છે, બતાવવામાં આવે છે, એવું મને મારાથી મારા સ્વયં ભાવથી એમ જ લાગે છે. એ કહે છે તો પુરુષ પ્રમાણે ભલે વચન પ્રમાણ છે તો પણ એટલું પ્રમાણ પર્યાપ્ત નથી. શ્રોતાથી પણ એ પ્રમાણ એટલે માન્ય સમૂહ જોઈએ, પ્રમાણ વિશેષ કરીને માન્ય સમૂહ એને પ્રમાણ કહે છે. પોતે ધ્યેય માર્ગે પસાર થયા છે, જીનેન્દ્રો સર્વજ્ઞો જે માર્ગે પસાર થયા એ માર્ગ બતાવતા ગયા છે. ભાઈ આ દિશામાં હાલવાનું છે, આ ચાલતા આવા આવા અંદર ચિહ્નો ઉભા થશે, લક્ષણા માર્ગના આવા છે, મેળવી લેજે, ભૂલો પડતો નહીં. અંદરની જીવની રુચિ હોય, પાત્રતા હોય, સત્શાસ્ત્રો અને સત્પુરુષના વચનો અને સત્સમાગમ એને ચારે બાજુથી માર્ગને શોધવાનું નિયમ કરે છે. ચારે બાજુ કોઈ પડખું બાકી રાખ્યું નથી. સૌ દિશા શોધવાનું કારણ ગુરુના વચનો મુમુક્ષુ જીવને સૌ દિશા શોધવાનું કારણ થાય છે. હું નાયક રૂપ ધ્રુવ વસ્તુ છું, મારી મારી નિયતિ મારું અસ્તિત્વ આવું સદાય છે, જે મટી શકે એવું નથી, છૂટી શકે એવું નથી, શાશ્વત છે. એની કબૂલાત, એનો સ્વીકાર અને એનો સત્કાર, પોતાના સ્વરૂપનો સત્કાર થવો, તે સતની પ્રાપ્તિ છે. એ સત્કાર એ સાક્ષાત્કાર છે. એ જ કલ્યાણમય છે અને એ જ મંગલમય છે. બાકી બધું કાંઈ જીવને ઈષ્ટ છે
નહીં.
એમ અંદરથી ના આવે એમ નહીં. રાગની આડમાં ને રાગની મુખ્યતામાં ઊભો રહીને હા આવે એમ નહીં. સ્વરૂપ અસ્તિત્વના આધારે, સ્વરૂપ અસ્તિત્વના બળે, એના શ્રદ્ધા જ્ઞાનનું જોર એમ કબૂલ કરે, રાગથી કબૂલ કરે એમ નહીં, રાગના જોરમાં આવીને કહે એમ નહીં. પરિણામમાં રાગનું જોર થાય એને ઈષ્ટ ગણવામાં આવતું નથી, એ આત્માને અનુકૂળ નથી. એના સ્વભાવથી રાગ પ્રતિકૂળ હોવાથી વિકરાગ સ્વરૂપનો એવો આત્મા, એના સ્વભાવથી રાગ પ્રતિકૂળ હોવાથી રાગનું બળ, રાગનું જોર, રાગનું બળવાન છે, મોહ સહિત હોવાને લીધે એનો આદર કરવામાં આવતો નથી, ઉલટાનો એનો નિષેધ કરવામાં આવે. હા એટલે સ્વભાવની પ્રતીત કરીને હા આવે, અટકી જતો નહીં. અંદરથી હા આવી છે, અંદરથી હા આવી છે એમ કરીને અટકતો નહીં. નિર્વિકલ્પ સ્વરૂપની નિર્વિકલ્પ પ્રતીતિ ઉત્પન્ન થાય એ રીતે હા તારી પહોંચવી જોઈએ, હા ત્યાં સુધી આવવી જોઈએ. નહીં તો એમ કહે કે અમને અમને તો અંદરથી હા આવી છે, હવે અમને વાંધો નથી. એ વાંધો નથી, એ જ મોટો વાંધો પ્રિય
છે.
વાંધો નથી,
એ જ મોટા વાંધો છે.
ભાવની પ્રતીતિ કરી, પ્રતીત કરીને હા આવે ત્યારે એના કલ્યાણની શરૂઆત થાય, ત્યારે આત્માને ખરેખર કલ્યાણની દિશા, કલ્યાણની પર્યાય, નીતિની પર્યાય શરૂ થઈ છે. પ્રતીત ન થાય ત્યાં સુધી પ્રતીતિ વિનાની હા શું કામ એક માણસ વાત કરે નહીં એમ કે આ વાત તમે કરો છો એનો તમને વિશ્વાસ છે કે વાતો કરો છો? એમ કહેનારા કે વાત તો હું જોરથી કરું છું પણ અંદરમાં મને એનો વિશ્વાસ નથી, તો એ ખોટું જોર મારે છે. ઉપર ટપકા વિશ્વાસમાં પણ આ પરિસ્થિતિ છે. અહીંયા તો જે સ્વભાવની પ્રતીતિ છે એ તો અભેદ, એમાં તો પ્રતીતિ ને આત્મા એ બે વચ્ચેનો ભેદ પણ પ્રતીતના કાળે રહેતો નથી. એવી જે સ્વભાવની પ્રતીત છે એ પ્રતીત કરે ત્યારે એની હા સાચી, ત્યાં સુધી હા કરી છે એમ કેમ ગણવું, કયા લક્ષણથી ગણવું? એમ પ્રતીતિ તો બીજી રીતે કામ કરે છે. સ્વભાવમાં જ સુખ છે, આત્માના સ્વરૂપમાં સુખ છે, એની પ્રતીતિ તો એને સ્વીકાર બરાબર છે. એની પ્રતીતિ હોય તો એનો સ્વીકાર બરાબર છે, નહીં તો અનાદિની રાગ અને રાગના વિષય, સુંદર વિષયમાં પદાર્થોમાં સુખ છે એ પ્રતીતિ તો એ ઊભી છે, પડી છે, ચાલુ છે. એ પ્રકૃતિ પલટો ક્યારે મારે? અંદરમાં પોતાનું સુખ સ્વરૂપ છે એની પ્રકૃતિમાં આવે ક્યારે? ત્યાં સુધી એને બહારના સુખની કલ્પિત સુખની ભ્રમણાએ કરીને ઉત્પન્ન થયેલા સુખની પ્રતીતિ નથી, છે મિથ્યા. સુખ નથી છતાં એને સુખની પ્રતીતિ છે, એટલે એને જૂઠી મિથ્યા પ્રતીતિ કહેવામાં આવે. એને ખરેખર સાચી માને છે, ખરેખર એમ જ છે. પણ આ શેરડીનો આંઠો ગયો લાગે છે, ગંડેરી ખાય છે, અમને આ સુખ લાગે છે એમાં પછી એનો થોડો પણ નરો એવું લાગતું નથી, રાડા ગુણ લાગે એના શોખ માણસ હોય અમને અનુભવમાં આવે છે. શાકભાજીમાં એક તાંજળિયાની મીઠીની પૂરી આગળ પછી થાય તો વાંધો ન આવે, પણ હીરા એમ જોખાય એ કાંટો કામમાં ન આવે, પછી જોખવાનો સવાલ નથી. એ કાંટો ત્યાં કામમાં આવે વિષયોના સુખ ને તો તે અનાદિ થી નક્કી કર્યું છે, આખી દુનિયા એમ માને છે અને પરિભ્રમણ કરે છે. અનંતાજી જગત ના એથી શું નવું, એમાં વિશેષતા શું શકાય? બહારમાં કલ્પેલા વિષયમાં એને સુખનો ભ્રમભાવ થયો, એમાં તો એ અનાદિનો એમને ચાલુ છે ભવ ભ્રમણ કારણ, એમાં શું બીજો ફેર પડે છે? અને તારાને તિરિંચમાં બીજો ફેર શું છે? બીજો વિચાર છે તો તિરિંચમાં ને એનામાં બીજો કોઈ ફેર છે નહીં. ઢોર જેટલી બુદ્ધિને એ એમ માને કે આ જ બરાબર છે, માને તો માને સ્વતંત્ર છે. એના પછી સ્વભાવનું પ્રતીક કરીને હા આવે ત્યારે કલ્યાણની શરૂઆત થાશ, ત્યારે આત્મામાં જે પરમ કલ્યાણ સ્વરૂપ મોક્ષ છે એનું પહેલું પગથિયું ક્યાંથી શરૂ થાય છે? એ પાયાની વાત છે, પ્રતીતિ છે એ પાયાની વાત છે. પ્રતીતિના કાળમાં શુદ્ધો ઉપયોગ થાય છે, પણ પ્રતીતિ છે એ તો મૂળ છે. સહજ જ્ઞાન થયું, તેથી સહજ જ્ઞાન થયું એટલે સ્વભાવ સ્વભાવ થઈ ગયું છે. સહજ સ્વભાવ મેં સ્વીકારી સહજ જ્ઞાન સ્વભાવી ભૂલ પદાર્થ હું મેં સ્વીકારી સહજ જ્ઞાન સ્વભાવી ભૂલ પદાર્થ હું ઓર પ્રતિક્ષણ જ્ઞાન રૂપ પરિણમન. પ્રતિક્ષણ જ્ઞાન સ્વભાવી હોવાથી પ્રતિક્ષણ જ્ઞાન રૂપ પરિણમન મેરા સહજ સ્વભાવ હૈ. જળ આશ્રિત પરિણામ ઝડકે રાગ નહીં, રાગ કે જે સુગળ આશ્રિત અને જળ આશ્રિત અને ઉદય આશ્રિત પરિણમેલો ભાવ છે તે જળના પરિણામ છે, મારા નહીં. અસ્તિત્વ ખસી જાય છે, જ્ઞાની ને રાગાંશ રાગાંશ પરિણામ માં વધતો હોવા છતાં પોતાનું અસ્તિત્વ ખૂટી જાય છે. જેમ પારખું વસ્ત્ર ધોબીને ત્યાંથી આવેલું ખ્યાલમાં આવે ધોબીનું ચિહ્ન જોતા છે, કાપડ એવું છે, સિલાઈ એવી છે, પણ આ ચિહ્ન એમ બતાવે છે કે આ વસ્ત્ર આપણું
મને
એવું ને એવું કોઈ બીજા નું છે, આપણા જેવું બીજાનું છે, ભૂલથી આપણે વાંચ્યું છે. હું ઉપરથી કાઢીને આપે નહીં તો પણ એમાં એનું સ્વામિત્વ સુધી ગયું છે. જ્યાં જ્ઞાન થતાં જ્ઞાન પોતે જ ત્યાગ થયું છે. સ્વપર પ્રકાશક એવું જ્ઞાન સ્વયં પ્રકાશના પરને પણ પરપણે પ્રકાશે છે, એ પરના ત્યાગ સ્વરૂપ છે. અપહોક શાસ્ત્ર શબ્દ છે, શાસ્ત્ર પરિભાષામાં સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકારમાં એને અપહોક કહ્યું છે. અપહોક એટલે શું કે ગ્રહણ કરેલાનો ત્યાગ હોય, પણ જ્ઞાનમાં તો પરનું ગ્રહણ નથી એટલે એ પોતે જ પરના અભાવ સ્વરૂપે છે, ત્યાગ સ્વરૂપે છે, એટલે એને અપહોક કહેવામાં આવે છે. એટલું નાખ્યું પોતાના પરિણામ. પછી સિદ્ધાંત છે, કુદરતી શૈલી કાગળ વખતે આ ખબર નથી કે આ પુસ્તકાલય થશે, એની પણ 49 કાગળ થશે. ગુરુદેવ કે એ સિદ્ધાંત કી ભૂતિને 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 એ જૂતાઈ જૂતાઈ નથી શરૂઆતમાં ગળસુથીમાં જ આ વાતો મને મળી છે. હું આત્મા જ્ઞાયક સ્વભાવ છું, રાગાદી જડાશ્રિત પરિણામ જળના છે, આ તો ગળસુથીમાં પૂરતું રહેલું છે. અને એનાથી ક્ષણિક પરિણામથી ઓર કે વલણ કે રસ તો છુટકા કરી દીયા હે, પરિણામ તરફનો હવે મને રસ નથી. નાયકનો એટલો રસ છે કે પરિણામનો રસ નથી. પરિણામનો પ્રવાહ નદીના કાંઠે ઉભેલો માણસ પ્રવાહમાં તણાયા વિના પ્રવાહને જોવે છે, એમ હું પરિણામ પ્રવાહને જોનારો છું. એનો પણ જાતા કરતા એમાં હું તણાતો નથી. રાગ ને દ્વેષ ને ભોગના તાણમાં હું તણાતો નથી. તેથી સહજ સ્વ કે સિવાય ત્રિકાળી સ્વ જ્ઞાયકત્વ છે, સિવાય કોઈ કાર્યને રસ નહીં આતા હે.
વાહ,
દુકાને નહીં જતા હોય
રસ
રસ નથી આવતો.
હું
એટલે એમ કહે છે કે મારા તરફથી કોઈ આશા રાખ અપેક્ષા રાખશો નહીં કે અમારું આમ કરશે ને હવે અમારું આમ કરી દેશે, એવી અપેક્ષા તમે રાખશો. ઘરના મુખ્ય માણસ હતા, પરિવારના પણ મુખ્ય માણસ હતા. પરિણામ ઉપર પરિવાર ઉપર હોય જ નહીં રાખવો હોય કે મારી તમે આશા જ રાખો. પાંગળો થઈ ગયો હોય ને ખવડાવવું પડતું હોય, હું હવે તમારા માટે પાંગળો થઈ ગયો છે. એ રીતે એટલે રસ નથી કહેવાનું, પરિવારમાં રહેવા છતાં પરિવાર પ્રત્યે રસ હોવો જીવન સૌ પણ વાંચવું ઠપકો લેતા આ તમારા ઘરમાં કોણ હતું તમને ખબર નથી, કઈ ભાન નતું, ઠપકો પછી પાછા કઈ ભાન તમને નતું. કોઈ કાર્યને રસ નહીં આતા હૈ, અત્યારે જવાબ આવી નહીં પહોંચે, જવાબ નહીં મળતો, એ પણ નહીં પહોંચે, કાગળ લખું પણ તમારો જવાબ તો આવતો નથી. એ જવાબ આવી નહીં પહોંચને ને વિલંબવાદી કે હોને મેરી ઓળખા ખ્યાલ નહીં કરતા, તમે કોઈ મારો એવો ખ્યાલ કરશો ને કેમ જવાબ આવશે, મારું તો એવું ઠેકાણું છે. અને ક્યાંય એમાં રસ આવતો કાગળો લખવાનું મને રસ નથી, પરિણામ પણ જે ક્રિયામાં જે પરિણામમાં એ પ્રવર્તે છે એ ખરેખર મોક્ષ માર્ગ નહીં હોવા છતાં મોક્ષ માર્ગની એને પ્રતીતિ છે, ભ્રાંતિ છે, અને પોતાની સર્વ શક્તિ એમાં એ લગાવીને તે પ્રકારના વ્યવહારનું પાલન કરે છે. એને એટલે સ્વર્ગના આયુષ્યના બંધનું કારણ છે, એને એ મોક્ષનું કારણ જાણીને સેવે છે. જગત આત્માના સંયમ દર્શન વિના આ પ્રકાર ઉત્પન્ન થાય છે. એનો છેડો ત્યાં સુધીનો છેલ્લામાં છેલ્લો કે જીનોક્ત વ્યવહાર જીનદીક્ષા અંગીકાર કરીને પાલન કરે છે ત્યાં સુધી આ પ્રકાર સંભવિત છે. શુભની રુચિમાં જીવતા અટકી જાય અને શુદ્ધાત્મ સ્વભાવની રુચિ પ્રગટ ન થાય તો એને કોઈ રીતે પરિભ્રમણ કરવાનું જરા પણ કારણ ઉપસ્થિત થયું નથી. એ શુભની રુચિ માટે એવો વિષય છે. નિયોગ્ય વ્યવહારનું પાલન કરે વિનોક્ત વ્યવહાર અને અંગ પૂર્વનું અધ્યયન કરે એમની જ એક ક્રિયા કરે છે અને જ્ઞાન નથી, શાસ્ત્રનું જ્ઞાન પણ અંગ પૂર્વક છતાં આત્મજ્ઞાન છે, આત્મજ્ઞાન છે, આત્મજ્ઞાન વિનાનું એ કાંઈ કામ ન લાગે છે. એ વાત ભવભ્રમણના અભાવ માટે સાર્થક થતું નથી એમ જોયું. રાગની પકડમાં રહેલો જીવ છે, વિતરાગતામાં આવેલો જીવ નથી. અને એક નારકી હોય ચિનિયંત હોય તો પણ આત્મજ્ઞાન પ્રગટ કરનાર જીવ અભાવ કરે છે, એના પરિભ્રમણના કારણનો અભાવ કરે છે. એ મોક્ષ માર્ગમાં પ્રવેશેલો છે. દ્રવ્ય મુનિ વંદનીય પૂજનીય નથી, પણ જેને સમય દર્શનાદી રત્નપ્રય ધર્મને ધારણ કર્યો તે ધર્મ પણ પૂજનીય છે અને ધર્મના ધારક પણ
પૂજનીય છે.
ધર્મ પૂજનીય છે પછી એના ધણીનો નિષેધ કરવાનો પ્રશ્ન રહેતો
નથી. આટલો બધો પુરુષાર્થ કરે,
પુરુષાર્થ કઈ દિશામાં કરે છે, આટલો કરે છે એમને કઈ દિશામાં કરે છે, કયા પ્રકારમાં કરે છે. માણસ પૈસા ખર્ચે છે પણ શેમાં કેમના ખર્ચે છે એ સવાલ. આવડા બધા ઉપયોગ એના છે, અવળું કામ કરે તો કઈ એથી લાભ થાય
નહીં.
નિશાની કિંમત છે બાહ્ય કાર્યોની, બાહ્ય પ્રવૃત્તિની અને શુભની રુચિની પણ.
આપણે શું બોધ લેવાનું
છે એના ઉપરથી જે બ્રેલિંગમાં પણ આમ થાય છે તો એને કયું કારણ ન પકડ્યું આ વસ્તુ ઉપર ધ્યાન દેવું
જોઈએ.
શ્રીજી તો આ વિષયમાં બહુ કહે છે કે અનાદિકાળથી જીવને પરિભ્રમણ છે, અનંતકાળથી આ જીવ પરિભ્રમણ કરતો રહ્યો છે, એને કયા કારણથી તે પરિભ્રમણની નિવૃત્તિ થાય એ શોધનું, એ એટલી હદે શોધનું કે એ કારણ જાણવાને પકડવામાં ન આવે ત્યાં સુધી જેમ કોઈ ઝૂરીને ઝૂરીને મરે એવું એને દુઃખ ઘણું. માર્ગના વિષયમાં દ્રઢપણે ઝૂર્યા વિના એનો પત્તો લાગતો નથી એમ કીધું. આ એમણે ત્રીસમાં ચોવીસમાં પહેલા શું ત્રીસમાં વિષય કે એ વિના માર્ગ ની દિશા નું અલ્પ પણ ભાન થતું નથી. અલ્પ પણ ભાન થતું નથી. આમ તો લહેર કરતા કરતા એને બધી અનુકૂળતાઓ હસવાય નહીં, નીચે આગી પાછી થાય નહીં, એ રીતે એને માર્ગ જોઈએ છે. મજબૂત કારણ છે અને એ કારણ નો નાશ થયા જ્ઞાન કોઈ રીતે આત્મજ્ઞાન રૂપ ભવભ્રમણ નો અભાવ નું જે કારણ છે એને મળે. એટલે કે જેણે છૂટવાનો નિર્ણય કર્યો છે એણે એ માર્ગ પ્રાપ્ત કરવા, એ માર્ગ મેળવવા, મૂર્તિમંત આત્મજ્ઞાન સ્વરૂપ છે એવા જ્ઞાની અનન્યપણે દાસાનું દાસપણે સેવા
કરે.
કેમ કે એ એવી દિશા છે કે પરિણામ બહાર જાય છે એ નિશાની ને પોતાના કલ્યાણ ને અનુભવ નથી. ખટકે પોસાય નહી એમને આ સ્વભાવ ની પ્રતિકૂળતા એને ખટકવી. ખટક રહે છે એ મનુષ્યતાનું એક લક્ષણ છે.
બરોબર.
એને માર્ગ પ્રાપ્ત થાય ત્યાં સુધી બીજા પરિણામ ભલે વ્યવહાર દ્રષ્ટિએ બીજા બીજા મનુષ્યો કરતા ઊંચી કક્ષાના થતા હોય, ઊંચી કોટીના થતા હોય, ઘણી કશાયની મંદતાપૂર્વક થતા હોય તો પણ એને એની પણ ખટક આવે જાય. આ નથી કર્મ, કર્મ છે એવું છે, આ કર્મ છે એમ છે લક્ષણ. એમાં ભેદ 280 બે પ્રશ્નો કરી દીધા. કાયા અને કષાયમાં એકત્વ છે તેનો ખ્યાલ તેને આવે છે. એ દ્રવ્યલિંગીને પોતાના શરીરમાં એકત્વ બુદ્ધિ છે. વર્તમાન ચાલતા કષાય મંદ કષાયના પરિણામમાં એકત્વ બુદ્ધિ છે એનો એને ખ્યાલ આવી જાય છે એવું એનું જ્ઞાન છે. ભલે એ જ્ઞાન અંગપૂર્વનો સ્વાધ્યાય કરનારું હોય પણ અહીંયા મુદ્દો એ છે કે એના પરિણામમાં શરીરની એકત્વ બુદ્ધિ અને કષાય રાગની એકત્વ બુદ્ધિ, શુદ્ધ કષાયની પણ એકત્વ બુદ્ધિ એનો ખ્યાલ આવે છે. જ્ઞાનમાં એ વાત પકડાય છે એ ખ્યાલ એને આવતો નથી. નહીતર એ જો એને ખ્યાલ આવે તો એકત્વ રહે
નહીં.
આમ એકત્વ થાય છે એમ અંદરમાં ખ્યાલ આવે ને એ એકત્વ થાય જ્ઞાન જેવું. જ્ઞાન આમ, જ્ઞાન આમ નિવર્તે છે. જ્ઞાન પોતે બહુભ્રમણના કારણથી નિવૃત્ત સ્વરૂપ છે. ભવભ્રમણ નું કારણ જે એકત્વનું પરિણામ રાગ અને દેહથી સુંદરથી એક ભેદ એકત્વ બુદ્ધિનું અભેદ પરિણામ એનું જે વાસ્તવિક જ્ઞાન, એ જ્ઞાન એનાથી નિવૃત્ત થયું, એ પરિણામ એનાથી નિવૃત્ત થયેલું એ જ્ઞાન. એકત્વનું પરિણામ હોય ત્યારે એ જ્ઞાન ન હોય, અને જ્ઞાન હોય ત્યારે એ એકત્વનું પરિણામ.
બરાબર,
એવું એ જ્ઞાન કે જે એકત્વને પકડે છે. આ વિષય એકત્વનો સૂક્ષ્મ છે. રાગની સાથે હું પણ થાય છે, એ રાગનું એકત્વ છે. રાગમાં જે હું પણ વર્તે છે, એ પછી મન વચન કાયાની ક્રિયામાં પણ હું પણ વર્તે છે. આ મેં કર્યું, આ મેં પાડ્યું, આ વ્રત મેં પાડ્યું, આ સંયમ મેં પાડ્યો, મનથી વચનથી કાયાથી એમાં પણ હું પણ આવે છે. કેમ કે રાગમાં હું પણ થઈ ગયો. એ ખ્યાલ જેને આવે, એનું જેને જ્ઞાન થાય, તેને એ પરિણામથી નિવૃત્ત થઈ જાય છે. એ પરિણામમાં એવું જ્ઞાનથી કાર્ય થાય છે. બંધાવાનું પણ જ્ઞાનથી, અને છૂટવાનું પણ જ્ઞાનથી. જ્ઞાનમાં જે જોડ જણાય છે, પર પદાર્થો ને રાગ પણ જ્ઞાનમાં જણાતા જ્ઞાન એકત્વ કરે છે. જ્ઞાન તે હું નહીં, પણ આ જ્ઞે તે હું, બધા તો જ્ઞે છે. જ્ઞાન તે હું એમ થવાને બદલે જ્ઞે જ્ઞાન થાય છે. એવું જે પરિણામ છે, એ જ્ઞાનથી બંધાવા પણ છે, એ જ્ઞાનથી છૂટવા પણ છે. કે માં જ્યાં બંધાય ત્યાં છૂટે, ગાંઠ પડે ત્યાંથી ખુલે, પડે ક્યાં ગાંઠ ને ખુલે ક્યાંથી, એમ તો બધો
જ્ઞાન ક્યાં છે.
જ્ઞાન વિકટનું મારું કઈ ગયું, એક મેં પૂર્ણ કરી દીધું. જ્ઞાને જ એકત્વ કર્યું છે. જ્ઞાનમાં જાણમાં જાણતા હવે પહેલા જાણે છે, પછી બીજા સમયે એકત્વ કરે છે, એમ નથી કહી. જે સમયે જાણે છે તે જ સમયે એકત્વ બુદ્ધિ એ પરિણામ છે જ્ઞાન. કેમ કે તે પૂર્વે સ્વભાવમાં સાવધાન થયું નથી,
સાવધાન
સ્વભાવમાં એકત્વપણે સાવધાન નહીં થયેલું એવું જ્ઞાન, પરમાં એકત્વપણે સાવધાન થયેલું રહેલું એવું જ્ઞાન એકત્વપણે પ્રેરણા કરે છે. એટલે દ્રવલિંગીને આટલું શાસ્ત્ર જ્ઞાન ને આટલી દ્રવ ક્રિયા હોવા છતાં, અને મનની ક્રિયાને ભાવ ક્રિયા કહો તો એવી મન કષાયની ભાવ ક્રિયા હોવા છતાં, આત્માની ભાવ ક્રિયાનો અભાવ છે દર્શન જ્ઞાન કાર્યક્રમ. કેમ કે શરૂઆતમાં જે એકત્વને તોડતું એવું જે ભિન્ન ચૈતન્યનું જ્ઞાન,
એનો અભાવ,
એનો જ એનો અભાવ. તો કે ચૈતન્ય સમયપણે ભિન્ન છે રાગવાદીથી ને દેહાદીથી, એ જ્ઞાનનું સ્વરૂપ વાસ્તવિક છે એવો અનુભવ એ પોતાનો કરતો નથી, એને ખ્યાલમાં પકડાતું નથી. એના કરતા સમ્યક દ્રષ્ટિ તિર્યકનું જ્ઞાન સૂક્ષ્મ છે. પોતાના નિપ્રયોજનના વિષયમાં સમ્યક દ્રષ્ટિ તિર્યન છે, ટકલા ડેડતાનું જ્ઞાન છે એ સૂક્ષ્મ છે, અને આનું જ્ઞાન સ્થૂળ છે. દ્રવલિંગનું ધારણાવાળું જ્ઞાન છે એ સ્થૂળ જ્ઞાન, પોતાના લાભ નુકસાનને પકડી શકતું. એ શું બતાવે છે? રાગનો પક્ષ બતાવે છે. રાગની રુચિ છે તે રાગના પક્ષમાં પડેલો જીવ છે. પક્ષમાં પડેલો જીવ અંધત્વને પ્રાપ્ત કરે છે, એટલે એને દેખાતું નથી,
અંધત્વ
માંદડાને દેખાતું નથી.
બરાબર.
તો ધારણા જ્ઞાન પણ તેને સાચું ન થયું એમ નથી. ધારણા જ્ઞાન પણ બરાબર હોય છે, નહીત્ર એટલી કષાયની મંદતા અને એટલું નવમી ગ્રેવી પર્યંત જવાના પરિણામ એને થાય નહીં એટલો ખબડો નથી. ધારણા જ્ઞાનમાં પણ એને ભૂલ હોય એવું છે એમ કહે. એ તત્વના જાણપણાનું ધારણા જ્ઞાન તો તેને બરાબર છે. શાસ્ત્રમાં જે કાંઈ કથન છે એના અર્થઘટનમાં એની ભૂલ નથી. ધારણા જ્ઞાનમાં એ ધારે છે બરાબર, અહીંયા આમ કહે છે, આ સૂત્રનો અર્થ આમ થાય, આ સૂત્રનો અર્થ આમ થાય. સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ છે, કોઈ શુભ પરિણામ મોક્ષનો માર્ગ નથી. ઉપદેશ આપે, દેશના આપે તો એમ થાપે ધીમી છે ને, એટલે તો એમ કહેવાય છે કે બુદ્ધિ ગોચર વિષય થઈ જાય એટલે કઈ એમ ન માની લેવું જોઈએ. શાસ્ત્રને ગુરુ કહે છે એમ જ અમે જાણીએ છીએ, એમ જ માનીએ છીએ, એમ આવી જવું જોઈએ. ત્યાં સુધી એવી કઈ એવું બધું અંત કરવાનું થોડું અનંતવાર થઈ ગયું છે. ગ્રહલિંગી પણ અનંતવાર કયો છે? આજે ગ્રહલિંગી અનંતવાર કયો છે? એના અસ્તિત્વના ભૂતકાળનો છેડો ક્યાં છે? જે પોતાની હયાતી છે એ ક્યારથી ક્યારથી છે એનો કોઈ છેડો નથી નીચે પાછળ ભૂતકાળમાં જાય.
સાધારણ 156
આત્માનો વિકલ્પ સહિત સાધારણ મહિમા આવે તે મહિમા ન કહેવાય. સાધારણ ધારણા અને મહાત્મ તો અનંતી વાર આવ્યા, પૂર્વાનું પૂર્વ છે, અનંત વાર આવ્યા. સાધારણ ધારણાથી બુદ્ધિની પહોંચ થઈ આ શાસ્ત્રમાં, આ ગાથામાં, આ વચનમાં શાસ્ત્રકાર આમ કહે છે એ ધારણા થાય છે. એ તો બુદ્ધિનો વિષય છે, ઉઘાડનો વિષય છે. આવે ઉઘાડમાં, ઉઘાડમાં બીજા આડાવાળા લાકડા ઊંધા બહુ ન પડ્યા હોય તો આવે એવું કઈ મોટી વાત નથી. ઘણો બુદ્ધિવાળો હોય ને ઊંધું ઘણું વિચારી લીધું હોય તો એને ફેટ થવું મુશ્કેલ પડે, નહીતર એને વાત તો બંધ બેસી જાય. બુદ્ધિ માટેના વાત તો ન્યાય પ્રાપ્ત છે, યોગ્ય છે, આમ જ હોય, બીજી રીતે હોય નહીં. પણ તેથી શું એમ કે એ તો અનંત વાત કરી, એવું જાણીને એવું જાણીને કૃત્રિમ મહિમા પણ અનંત વાત કરી. ઉપર ઉપરથી કૃત્રિમ મહિમા પણ અનંત વાર કર્યો અને મહિમા બતાવવા માટે લાખ કરોડના દાન પણ એને લીધા. એની કિંમત છે, પૈસાની કિંમત નથી, ધર્મની કિંમત છે. આ રૂપિયા ફગાવ્યા એ પણ બધું અનંત વાત કરી. બીજું તો પૈસા વાળાને કોઈ ફટકા માર્યા છે પણ કોઈ પંપાયા
નથી.
લાખ કરોડ મંદિર બંધાવીને લાખ કરોડ રૂપિયા લે, લાખ કરોડ મંદિર બંધાવે છે એનાથી ધર્મ હરામ થતો, હરામ એમ કે એક અંશે ધર્મ થાય છે એ વાત છે. કઈ ફાળો કરવા નીકળવું નથી કે સારું લગાડી લગાડીને કઈક પૈસા કઢાવવા, માયાચાર પૈસા વાળાને સારું લગાડવું પછી એનું કઈ પૈસાની અપેક્ષા રાખવી
માયાચાર,
એ તો માયાચાર નું કામ
બરોબર.
એ જ્ઞાનીઓ નું કામ છે, મોક્ષ માર્ગમાં એ પ્રવૃત્તિ નથી, પ્રકાર નથી. કહે છે કે ત્યાં તત્વના જાણપણાનું ધારણા જ્ઞાન તો તેને બરાબર છે, ધારણા જ્ઞાન તો થાય છે શાસ્ત્ર અનુસાર. પણ પરિણમનમાં પોતે ક્યાં અટકે છે તે પકડાતું નથી. પરિણામમાં રાગ કાયા અને કષાય સાથે એકત્વ થાય છે, અટકે છે કે બંધાય છે, રોકાય છે, અટકે છે એટલે ક્યાં રોકાય છે, રોકાય છે એટલે એકત્વ બુદ્ધિ એ બંધાય છે, એવું જે અટકનું થાય છે એને પોતાને પકડાતો નથી. એવું એને એકલા જ્ઞાન સ્વરૂપ અંદરમાં શોધ્યું નથી. એકનું જે જ્ઞાન માત્ર જ્ઞાન પોતે એની એ કોઈ વિચારણાનો વિષય નથી, એ અંદરના પ્રયોગનો વિષય છે. વિચારે વિચારે વિચારીને આવું જ્ઞાન હોય, આવું જ્ઞાન હોય, આવું જ્ઞાન હોય એમ પરલક્ષી જ્ઞાનનો વિચાર કરે એમને એને ચાલતા પરિણામમાં પ્રયોગથી પકડવું વેદનથી પકડવું એવું એકનું જ્ઞાન સામાન્ય જ્ઞાન એના પ્રયોગના વિષયમાં ન આવે. આ એટલી વાત જરૂર છે કે પ્રયોગમાં આવવા પહેલા એની ધારણા ઠીક થઈ જવી જોઈએ. એમાં વિપર્યાસ હોય એ ઘણો વિપર્યાસ છે, એને તો પ્રયોગ સુધી આવવાનો પ્રશ્ન રહેતો નથી. પણ જેને ધારણામાં બેસી ગયું છે, બેસે છે કે ના બરાબર છે, કહેનાર બરાબર છે, આમ જ હોય એને એટલી સાનુકૂળતા છે. જો પ્રયોગનો પુરુષાર્થ કરવો હોય તો
બરાબર,
ત્યાં આવીને પણ જો એ પ્રયોગનો પુરુષાર્થ ન કરે તો એની ધારણા અલ્પજીવી નીકળે, અલ્પજીવી નીવડે છે. બહુ બહુ તો તે ભાવ સુધી ચાલુ રહે, ભાવાંતર થતા એ ધારણા પણ ભાવાંતરપણાને પામી જાય છે.
બરાબર,
ખરા એટલે એ ધારણાનો મદાર રાખવા દેવો
નથી,
એના આધારે રહેવા દેવું નથી. ધારણા તો બરાબર છે, ચાલો બેસે તો છે, બેસે છે એમ નહીં. એ બેઠું છે હવે તને કામમાં કઈ રીતે આવે છે એ વાત આવી.
આજે બેઠે છે કામમાં કઈ રીતે આવે એ કોઈ પણ આપણા વિચારો
કરીને એનો કાંઈ અમલ તો કરવો જોઈએ. એટલે વિચારણા જ કરે બધી વાતમાં. એક માણસ એવો કે બેઠો બેઠો કાગળ ઉપર પ્લાન જ કર્યા કરે પણ કાંઈ પાયો ખુદે તો એને ગમે એવા કાગળ ઉપર સુશોભિત મકાન અને બેડરૂમ ને પ્લાન ને બધા કર્યા હોય પણ એ કાંઈ એને પલંગ ચિત્ર હોય હોવાના કામમાં આવે બીજી ખાસ વાત તો એ છે કે જ્યાં સુધી એ વાતને કામમાં ન લઈએ, જે સમજો છે વિચારણામાં લીધી છે એ વાતને કામમાં ન લઈએ તો ઊંધું કામ ચાલે છે એનું શું? તમે એમ કહો કે ભાઈ તમને હજી નફો નથી થતો, નફો તો જોઈએ છીએ પણ નફો લાભ થતો નથી, પણ આ નુકસાન જાય છે ચાલુ છે એનું શું? જો એનો ખ્યાલ ના આવે તો એને નફાનો ખ્યાલ આવ્યો છે એ વાત સાચી
બરાબર
એમ કરું કે નહીં?
એમાં
જો નુકસાનનો ખ્યાલ નથી તો નફાનો શું ખ્યાલ છે? કે ખ્યાલ નથી, બે ખ્યાલ છે, એક ખોટો ખ્યાલ છે. કેમ કે એને નુકસાન ચાલુ છે, એના દિવસે ઉપજવો પરિણામ છે,
ચાલુ છે નુકસાન
ચાલુ છે. અને એકત્વ પરિણામમાં ભવભ્રમણ આખું ઊભું છે એની ભયંકરતાનો પણ એને ખ્યાલ તો હોવો જોઈએ કે નહીં? એનું નામ ખ્યાલ છે, ખ્યાલ છે એનું નામ. ખબર છે એકત્વ બુદ્ધિથી ભવભ્રમણ થાય છે, ખબર છે આત્મજ્ઞાનથી ભવભ્રમણ મટે છે, એ ખબર શું કામ
બરાબર?
ખબર છે આત્મજ્ઞાતા દ્રષ્ટા છે તો ખબર છે, ગુરુદેવ કહ્યું છે ખબર છે, મોઢે થઈ ગયું થાય પણ મોઢે કરવાની ચિંતા
અનુભવની
જ્ઞાતા દ્રષ્ટા પણ એ આત્મા છે એ બહુ મોટી વાત છે. ખબર છે એમ કરીને કાઢી નાખવા જેવી
નથી બરાબર.
દ્રવલિંગી પર્યંતના જીવને મેં અંગપૂર્વનું શાસ્ત્ર અધ્યયન કર્યું હોય, કસાયની ભૂમિકાના પંચમા વર્ષનું પાલન કરતા હોય, એને પણ અંદરમાં એકત્વનો ખ્યાલ આવવો એ બીજી વાત છે. આ બધું થવું એ બીજી વાત છે.
બરાબર,
બે વાત જુદી જુદી પ્રકારની છે. જે દિશામાં, જે યોગ્ય દિશામાં પ્રયત્ન કરવો જોઈએ તે પ્રયત્ન ન કરે તો એને રસ્તો હાથમાં આવે
નહીં.
શું થાય છે ત્યાં? કષાયની ઘણી મંદતા છે તેના અનુભવ માને છે. કષાયની અત્યંત અત્યંત મંદતા છે, એના માપને જોઈએ તો હજારના ભાગની સહસ્ત્રાંશપણે અહીંયા બધી કષાયની મંદતા જોવા મળે નહીં. એટલી કષાયની મંદતા હોય છે. ત્યાં એને શાતાનો ઉદય હોય છે, એમાં એને સ્વાનુભવની શાંતિ પ્રતિ છે એવું ભ્રમ થાય. એટલે પહેલેથી સ્વભાવ અને વિભાવની ઓળખાણ કરવાની વાત છે.
બરોબર,
ઓળખાણ કરી હોય તો એમાં છેતરાય
નહીં,
નહીતર પ્રાય વિભાવમાં સ્વભાવમાં થાય છે. અને આ જ મોટી વિટંબણા છે મોક્ષ માર્ગમાં. ધર્મમાં આગળ વધવા માટે કોઈ મોટી વિટંબણા હોય તો આ છે કે કષાયની મંદતાના અને બહિર્લક્ષી જ્ઞાનના પરિણામમાં એને એમ થાય છે કે મને જ્ઞાને થયું છે અને કષાય તીવ્ર થતો નથી, તેથી મને ચારિત્ર પણ થયું છે, મને આ વિષયમાં વિશ્વાસ છે તેથી મને શ્રદ્ધા પણ થઈ છે, આ મને શ્રદ્ધા જ્ઞાન ને ચારિત્ર થયા છે એવું એનું માનવું થઈ જાય છે. અને કષાય મંદ કષાયની શાંતિ મળે, આત્માની શાંતિ માની લે છે. કેમ કે ઘણી શાંતિ છે, કષાયની તીવ્રતાની જે શાંતિ છે એની આગળ તો એટલી મંદ અશાંતિ છે કે એને એમાં શાંતિનો ભ્રમ થાય.
જય સનાતન દિગંબર કેન્દ્રાર્પણ જય હો.